તારીખ 2/7/1991 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પાત્ર 37 અને 38 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 13.
ઠાર્યા છે, ટીકા પડ્યા છે, ઘટાડ્યા છે, એને માં ઠરવાનું સ્થાન જૈન છે, અથવા જે કષાય થી જેના પરિણામ ઘણા આર્ત થયેલા હોય એને શાંત શાંત એવું જે આત્મપદ છે એને ક્યાંથી ભાસે, એને ક્યાંથી સૂજે, કેવી રીતે બની શકવા યોગ્ય. એને સ્વરૂપમાં ઠરવાનું સ્થાન જાણ્યું છે, એને સંસારની કામના નથી, એકમાત્ર મોક્ષ અભિલાષ છે. મોક્ષને મોક્ષ અભિલાષ, સંસાર અને મોક્ષ બે જ ધ્યેય હોય છે, ત્રીજું ધ્યેય કોઈ જીવને વધવા નથી. જેને મોક્ષનો ધ્યેય નથી થયો એને અનાદિનો સંસારનો ધ્યેય એમ ને એમ સાજો છે, ઊભો છે, હજી એમાં કઈ ફેર નથી ભલે ગમે તે કરે. માત્ર મોક્ષ અભિલાષ છે, રાગની ઈચ્છા નથી, પુણ્યની કે સ્વર્ગની કરણીની પણ અભિલાષા નથી, અરે ક્ષોભસમની અભિલાષા નથી, જ્ઞાનમાં પણ ક્ષોભસમ જ્ઞાનની એને અભિલાષા, મારો ક્ષોભસમ વધે તો સારું એવું પણ એને નથી, એ તો અધૂરી પર્યાય છે. એટલે રાગ ઈચ્છા મમતા રહી નિર્મળ પૂર્ણ પવિત્ર આત્માની અભિલાષ છે. કોઈ કહે છે કે અમારે ભગવાન એવો જોઈએ કે બીજાનું કાંઈક ભલું કરે અને શરીરે સુખી રાખે, અમારે તો એવા ભગવાનને ભજવા છે, એવા ભગવાનને અમે ઈચ્છીએ છીએ કે અમને સુખી રાખે અને બીજાનું પણ ભલું કરે. એવો કહે છે કે ઉપલી ભૂમિકામાં જે ધર્માત્મા હોય, જેનામાં ગુણ પ્રિષ્ઠા હોય, એ ધર્માત્મા જગતની સેવા કેમ ન કરે, એવા ધર્માત્મા જગતની સેવા કેમ ન કરે એમ કહે છે. આવા ધર્માત્માને તો જગતની સેવા કરવી જોઈએ ને એમ કહે. ઊંચી ભૂમિકામાં હોય બીજાનો ઉપકાર એને કરવો જોઈએ ને, બધા લોકોને સુખ થાય એવું કરે એને અમે મોટા ઉપકારી કહીએ. એટલે કાંઈક કરનારો હોવો જોઈએ, એનો સ્વભાવ લો કરતા પણ પડ્યું છે ને, એટલે ભગવાનને પણ કરતા બુદ્ધિમાં નાખે છે. એનો ઉત્તર કે કાંઈ કરવું તે દોષ રહિત હોય નહીં, ઈચ્છા વિના કર્તૃત્વ હોય નહીં, જ્ઞાનીને ઈચ્છા નથી. મૂળ વાત એ છે કે જ્ઞાનીને ઈચ્છા નથી, પોતાનું પરિપૂર્ણ સ્વરૂપ જેને જોયું છે એને પૂર્ણતા હોવાથી, સ્વરૂપની પૂર્ણતા હોવાથી એમાં અપેક્ષા શું, એને ઈચ્છા લઈ પામી જાય છે. હજાર માણસમાં ડાયો હોય તેને અમે મોટો માનીએ, સજ્જન કહીએ એમ લૌકિકમાં કહે છે, પણ આ તો લોકોત્તર માર્ગ છે, આ કોઈ લૌકિક માર્ગ નથી, આ તો લોકોત્તર માર્ગ છે. સંસારના ડાયા તો સંસારમાં રખડશે, વૃદ્ધ એમ કહેતા. સંસારના વિચિક્ષણ અને સંસારના દાપણ વાળા ડાયા તો સંસારમાં રખડશે, આ તો લોકોત્તર દાપણનો વિષય છે. સંસારના જન્મ મરણ ટાળવા એ કઈ બજારૂ વસ્તુ નથી, અથવા એ કોઈ સામાન્ય વાત નથી, પોતે કોઈ અસામાન્ય સર્વોત્કૃષ્ટ જગતનું મોટામાં મોટું કામ કરવા તૈયાર થયો છે એવી મુમુક્ષુને અભિપ્રાયમાં પોતાને ક્યારે પણ ન ભૂલાય એવી ભાનની સ્થિતિ હોવી જોઈએ, એવું ભાન એને રહેવું જોઈએ કે હું આખા જગતમાં જે મોટામાં મોટું કામ છે એવું મોટું કામ કરવા નીકળ્યો છું. આ લોકો જે જગતના મોટા કાર્યો કરે છે ને, અબજો રૂપિયાના તેની અંદર રોકાણ હોય, એવા બહુ મોટા કામો પાડ્યા હોય, એ કાંઈ નથી એની પાસે, એ જે સૌથી મોટું કામ હું કરવા નીકળ્યો છું એવો એને ભાર હોવો જોઈએ. બધાને ભાર રહીએ ને પરિણામ એમ, આને પણ એવો ભાર રહેવો જોઈએ હું સૌથી મોટું કામ કરવા નીકળ્યો. સામાન્ય કામ કરવાનું છે નીકળ્યો. તેમાં રાગવી દેશ્યું પણ નથી, પણ આ તો તદ્દન અકર્તા અરાગી તત્વની વાત છે. મોક્ષ એટલે આત્માની પૂર્ણ પવિત્ર દશા. મોક્ષ એટલે કોઈ બીજી વાત નથી પણ આત્માની પરિપૂર્ણ નિર્દોષ પવિત્ર દશા, એને મોક્ષ કહેવામાં આવે છે. રાગના અંશ વિનાનો નિર્વિકલ્પ નિરપેક્ષ તત્વ છે, કોઈની અપેક્ષા એમાં નથી, એક વિકલ્પ પણ એમાં નથી, વિકલ્પનો અંશ નથી, એની લોકોને ઓળખાણ નથી. તેથી પોતાની કલ્પના પ્રમાણે ભગવાન માન્યો છે. કે છે અહીંયા કે કોઈ તત્વ પરાધીન નથી, કોઈ પરાધીન નથી, અને ભગવાન પણ તારી ભક્તિને આધીન નથી. એ લોકો પછી એમ કે ભગવાન ભક્તને આધીન છે, ભક્તિને આધીન છે. નરસિંહ મહેતા અને મીરા વગેરે ની ભક્તિ સકામ ભક્તિ નહોતી, માર્ગાનુસારી માનતા છે ને, એની સકામ ભક્તિ નહોતી. ઓકે, એના પરચા તો પૂરા છે, શ્રી કૃષ્ણની ભક્તિ કરતા હતા અને શ્રી કૃષ્ણ એના પરચા તો પૂરા છે, તો કે એ ભગવાન એ ભક્તની ઈચ્છાની ઉપર વટ જઈને કોઈ કામ કર્યું હોય કોઈ, એ તો જુદી વાત છે. ભક્તની ઈચ્છાની ઉપર વટ જઈને કોઈ એ કામ કર્યું હોય, ભગવાને કર્યું એમ નહીં, કોઈએ કર્યું હોય તો જુદી વાત છે. ખરો ભક્ત હોય એ પોતાના ભાવની સામે કાંઈ માગે અને માગે એ ભક્તને. કેમ કે એમને તો એવી રહસ્ય ભક્તિ પ્રાપ્ત કરે, બાકી કાંઈ માગે જ નહીં ને, શું છે તો અમે માનીએ નહીં. એટલે કંઈક પણ નાના એમના કામ ભગવાને કર્યા છે, એની ઈચ્છા ઉપર ભક્તિ કરેલા, એને તો ના જ પાડી હોય. એને તો ભગવાનને ચોખ્ખું કહી દીધું કે તું મારું કામ કરવાનો પ્રશ્ન જ નથી તમારે, મારે તો તમારા સિવાય કોઈની ઈચ્છા નથી. પછી મારે બીજી ઈચ્છા હોય તો બીજું કામ મારે હોય ને, મારે બીજું કામ જ નથી કે લાક્ષણિક પદ્ધતિથી વિષયને લીધો છે. પોતાની કલ્પના પ્રમાણે ભગવાનને માન્યો છે. કોઈ તત્વ પરાધીન નથી, જે પરાધીન નથી તે બીજાનો આધાર કેમ રાખે, કેમ કે બીજાનો આધાર તે પરાધીનતા છે. વિતરાગને રાગ હોય નહીં, વિતરાગ નહીં, પરમેશ્વરને રાગ હોય શકે નહીં. વિતરાગ આપી દે તો તે રાગી ઠર્યા, જો વિતરાગ કાંઈ આપે તો એ રાગી ઠર્યા. વળી કોઈ કોઈને સુખ કરી શકે એમ માની ગરીબને 500 રૂપિયા આપે પણ તેની પાસે રહેવાના ન હોય તો કોઈ મારીને લૂંટી દેશે, એ આપે પણ એના નસીબમાં નહીં હોય તો ગમે ત્યારે ચડી જશે. અરે પાસે પૈસો ન હોય તો છેવટે લુગડાઈ કાઢી જશે, માથું પણ કાપી જાય. લોકોને જળના સંયોગથી સુખ થાય, લાભ થાય એમ માનવું એ જ મોટું અજ્ઞાન છે. સંયોગો વધે, સંયોગો સુધરે એટલે સુખી થવાય, આ અજ્ઞાન છે મોટું અને આ જન્મ મરણનું કારણ છે. પરવસ્તુનો સંયોગ છો તે ઉપાધિ છે. શરીર ગમે તેવું સારું દેખાતું હોય પણ તે શેનું બનેલું છે તે જુઓ. સારું દેખાતું હોય છતાં કોઈનું થયું નથી, સારું દેખાતું હોય છતાં કોઈનું એ થયું નથી. ઘડીકમાં રોગ આવે છે પણ એને શરીર ઉપર રાગ નથી, અને પરિગ્રહની જેને મમતા નથી તેને કોણ લૂંટે. છેદાવવા ભેદાવવા અન્ય કોઈ લઈ જાવવા, પણ પરિગ્રહ મારો નથી, અરે મારો કોઈ પરિગ્રહ. માટે દેહરહિત થવાનો ઉપાય સાચું સુખ આવ્યું ટળે નહીં. દેહ માટે દેહરહિત થવાનો ઉપાય જે સાચું સુખે આવે જાય ને એ ટળે નહીં કદી, કેમ કે એ શાશ્વત સુખ છે, એની જાત શાશ્વત છે. એ તત્વને સમજવાની જરૂર છે, પણ જેને હજી પારખું કરવું છે, કરી શકતો નથી છતાં કરવાનું માનવું છે, જેને કાંઈ કરવું જોઈએ અને રાખવું જોઈએ એમ માન્યું, તેણે પોતાના ભગવાનને પણ તેવો જ ઉપાધિ વાળો માન્યો છે. અત્યારે તો આ જેના ઘરમાં તત્વજ્ઞાન છે એ લોકો તીર્થસ્થાનોની અંદર ને મંદિરોની અંદર વિતરાગ દેવીની પૂજા મૂકીને જે કુદેવ કંઈક આપે છે એવી માન્યતા એ તો એ આપી શકતા નથી, એ ચાલ્યું છે કંઈક આપે ભગવાનને તો નામ ના માને, બાકી વધારે ને વધારે અર્પણતા ત્યાં કરે. ત્યાં એને સંવેદ શિખરમાં આવ્યું શાશ્વત તીર્થ છે, ત્યાં 24 ભગવંતો જાય છે. આ વખતે 24 તીર્થંકર ગયા છે, 24 તીર્થંકરો સમય શિખરથી નિર્વાણ વધારે એવી શાશ્વત તીર્થ ભૂમિ છે ત્યાં કુદેવ ઘૂસી ગયા. એવી ધર્મ દરિદ્રતા છે, આ ધાર્મિક દારિદ્ર છે સંપ્રદાયમાં હે. હા, દિલ્હીના લાલ મંદિરમાં એવી દશા છે, ભગવાન પડ્યા રહે કોઈ દેવી ને ચાલ સુ હાઈ કહી દીધી ત્યાં એક હાલ હાલ થઈ હોય છે, હાની પડે અહીંયા ગળતી હોય પણ આપણે કોઈ ન હોય આ હાલ છે. માન્યતાઓ માનવું ફળ આપે ને એવું બધી ગણતરી કરે છે. અન્ય મતિ જેવું છે, ચોખ્ખા અન્ય મતિ થઈ ગયા કહેવાય, દિગંબર કે શ્વેતાંબર જે કહેવાય પણ ચોખ્ખા થઈ ગયા રહ્યું છે. તીવ્ર દર્શનોને કારણે એ બધું બને છે. સંયોગ વધારવા માટે વેપાર ધંધો તો કરે, પણ ધર્મમાં પણ વેપાર ધંધો સંયોગ સુધારવા માટે પોતાને એકલા પણ ગોળશો નથી, તેથી પ્રભાવમાં અને મોક્ષમાં પણ પોતાના માનેલા ગજે ગોઠવી દે છે. એ પણ પોતાની કલ્પના અનુસાર મોક્ષ માને છે. એક ભાઈ કહેતા હતા કે નવરો નખો જ વાળે, પણ નવરો કોને કહેવો અને કામદરો કોને કહેવો તેની પોતાને ખબર ન હોય, પછી પોતાની કલ્પના એ ગોઠવી દે. જેને પોતાનું પૂર્ણપણ અક્રિય સ્વાધીનપણું ગોઠતું નથી તેને પરનું કર્તવ્ય, પરની દયા, પર સંબંધી રાગ આદિ ઉપાધિ વાળો પરમાત્મા એને જોયું છે. એને એવો ભગવાન જોયું છે એ બધાને આપે, બધાને દયા પાળે, બધાના કામ કરે અને તેને એવા પરમાત્મા થવું છે. પર્યાયના રાગ નું કર્તૃત્વ આવે, પછી રાગના વિષયભૂત પદાર્થ નું કર્તૃત્વ આવે, બધું એક સાથે ઉભું થઈ જાય. કહેવામાં ક્રમ પડે પણ મૂળમાં આવી રીતે પરિસ્થિતિ ઉભી. પોતાનું પૂર્ણપણું અક્રિય સ્વાધીનપણું એ 51 વર્ષ પહેલા કહ્યું છે. આત્મા અક્રિય છે, પરિણામે નો વિરોધ થયો જ પણ અક્રિય કહો કે લોકો ગમે તે કલ્પનાથી ગોઠતો ધર્મ માને પણ ધર્મમાં તેવું થાય તેમ નથી, એમાં કલ્પના ચાલે એવું નથી, એ તો વિતરાગી વિજ્ઞાન છે, એમાં બીજી રીતે કઈ થાય એવું નથી. માટે અહીં ગાથામાં કહેલું છે કે ત્રણેય કાળે પરમાર્થ પામવાનો એક જ માર્ગ હોય, બીજો માર્ગ હોઈ શકે. કસાયની મંદતા, સંસારથી છુટકારાની ઈચ્છા અને પાત્રતા સહિત ભવે ખેદ પ્રાણી દયા, એટલે ભવે ખેદ એટલે સંસારનો અભાવો, સંસારનો અણગમો એને ખેદ કહે છે, અને જગતના પ્રાણીઓ ઉપર દયા, ત્યાં આત્માર્થ નિવાસ. આત્માર્થીને ભવ કરવાનો ભાવ નથી, મોક્ષ અભિલાષીને ભવનો ભાવ નથી, એને ભવ પ્રિય નથી, એને ભવ વાલો નથી. વર્તમાન ભવે વાલો નથી, અને ભવિષ્યનો પણ કોઈ ભવ એને વાલો નથી, કેમ કે ભવ તો દુઃખદાયી છે. એટલે મૂળ માર્ગને એમ લીધું, નોય વાલું અંતર ભવ દુઃખ એમ લીધું. ભવ નહીં, ભવ તો દુઃખરૂપ છે, એ વાલું કર્યું એને એ મળશે. પણ અંતર વૈરાગ અને મોક્ષની ઈચ્છા થવામાં જે સંસાર પ્રત્યે ભવ પ્રત્યે ખેદ છે, ભવમાં જે રાગદ્વેષના અંશ પડે છે તે રાગનો અંશ પણ તેને રાખવાનો ભાવ નથી. ભવ તો જોતો નથી પણ ભવમાં રાગદ્વેષના પ્રસંગ છે એનો એક અંશ પણ જેને જોઈતો નથી. જીવે અનંતવાર દેવના ભવ કર્યા, તે પુણ્યના ભવ પણ ચૈતન્ય પ્રભુ માથે ગુમડા છે. એ દેવના ભાવ પણ ચૈતન્ય નિર્દોષ પરમાત્માના એ બધા એના માથે ગુમડા છે. ભગવાન તો જ્ઞાન દેહી છે, પુણ્યદાન પુણ્યના તો ગુમડા છે, ગુમડા પીડા દે એમ કે છે, બીજું કાંઈ ન કરે, ગુમડામાંથી પીડા થાય. પ્રભુ ચૈતન્ય અમૃત વેલડી છે, એમાં ગુરુદેવના શબ્દો. આત્મા પ્રભુ ચૈતન્ય અમૃતની વેલડી છે, અંદરથી અમૃત પાંગરે એમ કહે છે. જેમ વેલો પાંગરતો ઉપર ચડે ને, આગ જોયો ને આગ જોવો તો હાથ બે હાથ વધી ગયો હોય, એવી અમૃતની વેલડી છે. ગુરુદેવના બહુ ભાવવાહી ફેસ છે બધા. લોકોએ સાકરનું શ્રીફળ વખાડી માર્યું છે કે ભાઈ ટોપરું ને સાકર ખાવ ને એવું મીઠું લાગે. એક તો ટોપરું મીઠું હોય ને એમાં સાકરની ઘણી ભળે, એવું મીઠું લાગે કે લોકોએ શ્રીફળનું સાકરનું શ્રીફળ વખાણી માર્યું છે. પણ આ તો અમૃતની સચોડી નાળિયેરી છે, આત્મા તો અમૃતની સચોડી નાળિયેરી છે. શ્રીફળ લઈને આવે ને બધા, આ તો અમૃતની નાળિયેરી છે. તેમાં પૂર્ણ પ્રકૃતિ શુભરાગ મારો છે, દયાદિ રાગ ભાવ કરવા જેવા છે. તે સંસાર ભાવ વિષની વેલડી છે, સંસાર વિષની વેલડી છે, ઝેરની વેલડી છે, અને આત્મા અમૃતની વેલડી છે. ભગવાન આત્મા અમૃત કુંભ છે, સમયસારમાં તો આ શબ્દ અમૃતચંદ્રાચાર્ય વાત કરતો હતો. ભગવાન આત્મા અમૃતનો કુંભ છે, એમાં અમૃત ભર્યું છે. તેના માથે અશુચિમય વિષ્ટાના કુંડા શોભતા નથી. એ ભગવાનના માથે, અમૃત કુંભના માથે વિષ્ટા ભરેલા કુંડા શોભે નહીં. એક પણ ભવ કરવો આત્માર્થીને ગોઠતો નથી. છે. અત્યારે મોક્ષ થતો હોય કોઈને એક બહુ આત્માર્થીને કરવો, જેથી આટલા કામ બાકી છે આ કામ થઈ જાય તો સારું, પછી આપણે અહીંથી જઈએ એ કાંઈ એને નથી. એટલે કે તેને ભવનો ભાવ નથી. ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ, એનો અર્થ એમ લેવો કે બધા ઉપર દયા એટલે બધા પ્રાણીમાં પોતે એકલો છે, પરથી જુદો છે, એમ પોતાના રાગી તત્વની રક્ષા કરવી. આમ લીધું છે, પર પ્રાણીની દયા કરવી એમ નથી, પોતાના અરાગી તત્વની રક્ષા કરવી. પોતાને બધા જીવો ઉપર સંભાવ છે, છતાં તેને ધર્માત્માનો જ્ઞાનીનો આદર એટલે સતનો આદર છે. કોઈ પ્રત્યે દ્વેષ નથી, કોઈ વ્યક્તિ પ્રત્યે દ્વેષ ન હોય. બધા જીવો આત્મધર્મ પામે, કોઈ પ્રાણીને દુઃખ ન થાય, બધા આત્મધર્મ પામીને સુખી થાય એવી જગતના સમસ્ત પ્રાણીની પ્રત્યેની ભાવના આવ્યા વિના રહે. આ એક આત્મધર્મની સાથે અવિનાભાવી સંબંધ છે. કે જેને આ પ્રાણીની દયા છે એને પ્રાણીની દયા કીધી છે, બધા દુઃખથી મુક્ત થઈ જાય. હું સુખી થયો તો જગતના બધા જીવો મારી જેમ સુખી થાય, કોઈને બાકી ન રાખે એવી ભાવના આવે. ભાવનામાં કોઈને બાકી રાખે આત્માર્થીતામાં પડ્યા છે અને મોક્ષાર્થીપણામાં પડ્યા છે. એ બધું પાંગરીને મોક્ષ માર્ગમાં આવે છે. શું એ વગર બીજી રીતે મોક્ષ માર્ગ શરૂ થાય નહીં એમ કહેવાય. એટલે છે ને કે એક વાર સાચી ભૂમિકા આવી જાય ને તો કોઈ વિટંબણા નથી. જે કઈ વિટંબણા છે એ આ ભૂમિકાની છે. ગડબડ બધી આ ભૂમિકામાં થાય છે, પૂર્વ ભૂમિકામાં ગડબડ થાય છે, તો કોઈ રીતે ગાડી પાટે ચડતી નથી. કોઈ પ્રાણીને દુઃખ ન થાય એવી ભાવ દયા આત્માર્થીના મનમાં રહે છે. જેને આત્માનું સાચું સુખ જોઈએ છે તેના શું લક્ષણ તે કહે છે. અહીંયા સુખી થનારના લક્ષણ કહે છે. અહીંયા પ્રથમ ભૂમિકાની પાત્રતા વિના આત્માર્થનો નિવાસ થાય ને થાય નહીં. માટે કહે છે કે કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ કથાને દોહરાવે છે. ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. જેને સંસાર ભાવ બંધ ભાવની લેશ પણ અભિલાષા નથી, જેને ભવની ભાવની કોઈ અભિલાષા નથી. શું છે, સંસારી પ્રાણીને એ બધા ઘોડા ચાલે છે, પછી આમ કરીશ પછી આમ થશે, છોકરાનું આમ થશે, પછી આમ થશે પછી આમ કરવું છે એ ઘોડાયેલા કરે, કેમ કે એની અભિલાષા એ છે. આત્માર્થીએ એ વાત ઉપર ચોકડી મૂકી દીધી છે. સંસારમાં પૂર્વ કર્મનો સાર જે થવું હશે તે થશે, એમાં મારું કાંઈ હાલેવું નથી, કોઈનું કાંઈ હાલેવું નથી, અને જે થાય એની સાથે મારે લેવા દેવા નથી. હું ભીન છું, મારે પરિપૂર્ણ શુદ્ધ થવું છે, એ માર્ગે ચડી જવું અને મારા ધ્યેય પ્રત્યે આગળ વધી જવું, એને એ પછી વિચારો શરૂ થાય છે. પેલાની કલ્પના આમ ઘોડા દોડે છે અને આ બાજુના ભાવ શરૂ થઈ જાય છે. શું કહે છે કે જેને સંસાર ભાવ એટલે બંધ ભાવની લેશ પણ અભિલાષા નથી, તેને પૂર્ણ પવિત્ર મોક્ષ દશાની અભિલાષા કહેવાય છે. નાસ્તિથી લીધું, જેને લેશ પણ સંસારની અભિલાષા નથી તેને મોક્ષની અભિલાષા કહેવાય છે. મોક્ષ ભાવ અને બંધ ભાવ સાથે ન હોઈ શકે. અભિલાષામાં ધ્યેયમાં બે ભાવ સાથે ન હોય. ન રહી શકે. જ્યાં કસાયની પાતળાઈ છે, જો પાતળાઈ લીધી, મન કસાય કરતા પાતળાઈ છે, માત્ર શુદ્ધ આત્મા જોઈએ એને ભાવ નથી જોતો. પણ ઘણા એ કહે છે કે અમને માત્ર મોક્ષની જ ઈચ્છા છે પણ ભવના અભાવનું ભાવ નથી. મોક્ષની ઈચ્છા છે પણ ભવનો અભાવ કરવાનો ભાવ નથી, ભવનો ભય નથી, તેને બંધ તત્વ કેમ બેસે. ઘણા કહે છે કે પુણ્યની સગવડતા વાળા દેવના ભાવ મળે તેમાં શું વાંધો, સુખી થતા થતા આગળ વધીએ આપણે, ત્યાંથી મરીને મનુષ્ય ભાવમાં સારા સાધન પામીને મોક્ષ ઉપાય કરશું. પણ તેની વાત જૂઠી છે, એને હજી ભૌગોલિક સુખમાં સુખની અભિલાષા ગઈ નથી, એટલે માત્ર ભ્રાંતિ છે, સુખની એને ભ્રાંતિ છે. જીવ મર્યાદા દેખાણી છે એ પ્રસિદ્ધ કરે છે કે કોઈ જીવ બે ઇન્દ્રિયથી પંચેન્દ્રિયનો કાળમાં 2000 સાગરથી વધારે ન હોય. પછી નિયમથી નિગોદમાં જાય અને અનંતકાળ નિગોદમાં રહ્યા પછી બહાર નીકળે. અહીં એમ કહેવું છે કે જેને ભાવ કરવો નથી, ભાવથી ખેદ હોય છે અને કોઈ પ્રાણીને દુઃખ થાય એવા ભાવ ન હોય તો તેમાં આત્માનો નિવાસ થાય છે. આપણે પુણ્યથી સારા ભાવ કરવા એમ કોઈ માને તો ત્યાં તેને ભાવનો ભાવ છે એમ સમજવું, એને હજી ભાવની રુચિ છે અને હજી ભાવ કરવા છે, ભાવથી છૂટવો નથી એવો એનો અભિપ્રાય છે. સર્વજ્ઞ ભગવાને કહ્યું છે કે આત્મા અનાદિ શાશ્વત અનંતકાળની સ્થિતિ વાળો નિરુપાધિક છે, તેને ભૂલીને જો ભાવ કરવાનો ભાવ રાખે તો માત્ર 2000 સાગરો પણ તરસ પર્યાયમાં રહી શકે, તેનાથી છૂટીને અવશ્ય એકેન્દ્રીને નિગોદમાં અનંતકાળ સુધી રહેવું પડે. એ તો વધુમાં વધુ એથી વહેલા ગમે તે નિગોદમાં બી જાય, વધુમાં વધુ 2000 સાગર તરસ
પર્યાયમાં.
હા, એ પહેલા લગભગ નિગોદમાં ચાલ્યું છે, મિથ્યાત્મક જોર થાય તૃષ્ણા ભાવની સ્થિતિ અને કાળની પ્રમાણેની મર્યાદા છે. આત્મા બેહદ અમર્યાદિત સ્વકાળ વાળો નિત્ય છે. આત્માનો કાળ તો નિત્યતા એ આત્માનો સ્વકાળ છે, એની 2000 સાગરની મર્યાદા નથી, અનાદિ અનંત છે, એકરૂપ જ્ઞાન સ્વરૂપ છે, નિત્ય છે અને એકરૂપ જ્ઞાન સ્વરૂપ છે, અનેકરૂપ જ્ઞાન સ્વરૂપ નથી, એકરૂપ જ્ઞાન સ્વરૂપ છે. છતાં ભાવ કરવાનો ભાવ ઊભો છે તો તે ક્ષણિક દેહમાં રખડતો રખડતો એવા સ્થાનમાં જઈને પડશે કે જેને સૂક્ષ્મ નિગોદના થાળા કહે છે, ત્યાંથી બહાર નીકળી શકે. તેમાં એક શ્વાસોશ્વાસમાં આધાર ભાવ થાય છે નિગોદની અંદર, એક શ્વાસ અને ઉચ્છવાસ, શ્વાસ લીએ અને મૂકે અને ઉચ્છવાસ કહે છે. એટલા સમયની અંદર 18 વખત જન્મે ને 18 વખત મરે, એમ અનંતકાળ જે બદલા જ કરે ત્યાં ત્યાં. આત્મા પુણ્ય રહી છે એ ભૂલીને આત્માને પુણ્ય વાળો માન્યો, પર નિમિત્તનો આધાર માન્યો, પુણ્યની ઈચ્છા કરી, એટલે આત્મા બેહદ સ્વભાવી છે એને પુણ્યની અલ્પ સ્થિતિ વાળો હદવાળો માન્યો, એટલે જેમ સૂર્ય આથમી જતા અંધારું આવે તેમ મૂંઢપણું આવવાનું જ. જ્યાં એને પુણ્ય વાળો માન્યો ને પુણ્યનો અભિલાષી થયો, તે સૂર્ય આથમી ને અંધારું થાય એને મૂંઢતા આવ્યા વિના રહેવાની અનુકૂળતા, એ જે અંદરની અંદર મીઠાશ છે એને સૂર્ય આત્મને અંધારું થાય એને જ્ઞાનની મૂળતા આવ્યા વિના રહેશે નહીં. પણ જે સૂર્યથી આગળ ગયો, ઉપર ગયો, તેને અંધારો નથી, જ્ઞાન સૂર્ય ઉગડ્યો તેને અજ્ઞાન અંધારું નથી. માટે જેને આત્માનું યથાર્થ ભાન નથી તેને ગાઢ અજ્ઞાન અંધકારમાં જ રહેવાનું છે. જે પુણ્યનો આદર કરે છે તેને ભવનો ઉપાધિનો આદર છે. પુણ્યનો આદર છે એને ભવનો અને ઉપાધિનો આદર છે. એટલે ચૈતન્ય ભગવાનની સ્વાધીનતાનો અને સુખનો તેને અનાદર છે. બે પ્રતિપક્ષ છે, એકના આદરમાં બીજાનો અનાદર આવી જાય છે. આમ ન ખબર પડે કે પુણ્યનો આપણને આદર છે પણ ભગવાનનો ક્યાં આપણે તીર્થંકરદેવનો અનાદર કરીએ છીએ અને આત્માનો અનાદર કરીએ છીએ. પણ આત્માના વેરીનો આદર કરશ એટલે આત્માનો અનાદર એમાં આવી જાય છે. બે ઊભા છે, આત્મા એ તારો ઊભો છે, આત્માનો વેરી એ ઊભો છે. તું આત્માને મુખ પડતો અને વેરીનો આદર કરશ માટે આત્માનો અનાદર થઈ ગયો. આત્મા તો ધ્રુવ ઊભો છે, એની સામે જોતો નથી. ચૈતન્ય ભગવાન પવિત્ર આનંદ મૂર્તિ છે. આગળ આવશે કે તું છો મોક્ષ સ્વરૂપ. આગળ ગાથા આવશે કે અનંત દર્શન જ્ઞાન તું, તું છો મોક્ષ સ્વરૂપ. એવી યથાર્થ શ્રદ્ધા પુણ્યના આદરવાળા જીવને નથી આવતી. આત્માની એવી યથાર્થ શ્રદ્ધા, પુણ્ય રહિત આત્માની શ્રદ્ધા પુણ્યની અભિલાષાવાળાને થાય નહીં. કેમ કે તેમની પરાત્મિક બુદ્ધિ છે. પુણ્ય ભાવ એ ભવનો ભાવ છે. એટલે દેવ મનુષ્યાદિ ત્રસ પર્યાયના ભાવ ખૂટીને નિગોદની નિરંતર, ગો એટલે ભૂમિ, ની એટલે નિરંતર, ગો એટલે ભૂમિ એટલે અનંત ભાવ, દ એટલે દેવાનું સ્થાન, નિરંતર ભૂમિને દેવાનું સ્થાન નિગોદ. ત્રસ પર્યાયના ભાવ ખૂટીને એકલા નિગોદના જ ભાવ દે એવી નિગોદની યોનિમાં અનંતકાળ રહેવું પડે છે. આવા ચૈતન્ય જ્ઞાન મૂર્તિ એવો છે આત્મા, કે આત્મા ચૈતન્ય જ્ઞાન મૂર્તિ પૂર્ણ અસંગ અબંધ અને અરાગી છે, સ્વાધીન છે, નિરુપાધિ સુખ સ્વરૂપ છે. એની એકવાર સહજ આ આવતા યથાર્થ સમજણની સહજ દશા સમજાય છે. એક સહેજ સમજીને સહજપણે હા આવે તો એને બધા તત્વો સમજાઈ જાય છે. એક ન્યાય સમજાતા બંધ અને મોક્ષની સ્થિતિ, એના કારણ ને કાળ, લોક જીવ અજીવ શું છે એ બધું જેમ છે તેમ સમજાઈ જાય છે. તે અપૂર્વ તત્વ સ્વચ્છંદ વડે સમજાતો નથી. આવું અપૂર્વ તત્વ સ્વચ્છંદે સમજાતો નથી. પોતાની મેળે સમજવા માગે ન સમજાય. માટે આત્માર્થી પાત્રતા વડે જે દ્રષ્ટિ અને પરમાર્થ હેતુ તે વ્યવહાર કર્યો તે લક્ષ્યમાં રાખીને સદગુરુની આજ્ઞા અવધારવી. ગુરુદેવ મતલબ 51 વર્ષ પહેલા આ વાત કરી છે. આત્માર્થીએ સદગુરુની આજ્ઞા અવધારવી. એમ કહેવું છે કે જેને ભવનો ખેદ નથી એટલે ભવનો હજી ભાવ છે, અભિલાષા છે, તેને નિગોદની ઈચ્છા છે. એને નિગોદમાં જવું છે એમ કહે છે. એ નિગોદમાં જવાના લક્ષણ છે. તે જીવ ચૈતન્ય શક્તિ હારી જાય છે. એ પોતાની શક્તિને સર્જી શકતો નથી, હારી જાય છે. અને અનંતા ભાવની ભીંસમાં ભયંકર યાતનામાં અનંતકાળ સુધી પ્રાચીનપણે કેટલું દુઃખી થશે એ કહેવું મુશ્કેલ છે, કહી શકાય એવું નથી. પુણ્યથી ધર્મ થશે, પરંપરાએ મોક્ષ થશે એમ જેણે ભવની ઈચ્છા કરી એને ત્રસ પર્યાય છોડીને નિગોદમાં જવાનો ભાવ કર્યો છે. ગ્રહિત ગ્રહિત વિખ્યાત થઈ ગયો ને, કારણ કે નિર્દોષ જ્ઞાતા પણ તેને ગોઠતો નથી, એટલા પણ સ્વાધીન પણ તેને ગમતું નથી. અનંત દુઃખના સંયોગનું કારણ બંધભાવ છે. મિથ્યા અભિપ્રાય વડે જ અનંતકાળ જીવને નિગોદમાં રહેવું પડે છે. ત્યાં ચૈતન્ય શક્તિ એટલી બધી બિડાઈ જાય છે કે પોતાની હૈયાતી બીજા સ્થુલ દ્રષ્ટિવાળા દેખી ન શકે, તેનું જીવત્વપણું પણ જાણી ન શકે એવી ઘણી જ હલકી પરાધીન દશામાં અનંતાભાવ કરવા પડે છે. પોતાની હસ્તીનો અનાદર કર્યો, નિષેધ કર્યો, તો કહે છે કે એવી દશામાં જઈશ કે લોકો તારી હસ્તી નહીં સ્વીકારે. બટેટો ખાના બટેટા ખાનાર એમ કહે છે બટેટામાં જીવ હતા છે, પાણી ગમે તેમ વાપરનાર પાણીમાંથી કાંઈ જીવ હતા છે, પાણી વગર કાંઈ હાલતું નથી, ત્યાં જીવની હયાતી જ નહીં માને. લૌકિકમાં તો એ પરિસ્થિતિ છે, જૈન સંપ્રદાય છોડો, એટલે જીવ બધે ભર્યા છે પણ અમુક જગ્યાએ જીવ નથી એમ માનીને જ ચાલે છે. કેમ કે એવા માનનારાઓ ત્યાં ગયા છે, પોતાને ન માનો બીજા એને માનતા નથી, એને હયાતી માનતા નથી. એવી એવા અનંતાભાવ કરવા પડે છે જેણે પરભાવને પોતાનો માયનો અને ચૈતન્ય ભગવાનના યથાર્થ ન્યાયોની ના પાડી તેણે જ્ઞાતાપણાનો અનાદર કર્યો, અને તેથી એવા ભાવમાં રહેવું પડે છે કે જ્યાં ચૈતન્ય શક્તિ એટલી બધી ઘટી જાય છે કે સાધારણ જીવો જગતના જીવો તેને ઓળખી પણ શકે નહીં, સ્વીકારી શકે નહીં. આ ન્યાય છે, સિદ્ધાંત પણ એમ જ છે. તે તેના જીવપણાનું લિંગ પણ હારી જાય છે એવું વિકૃતપણું પુણ્યની મીઠાશમાં રહેવાથી થાય છે. જો આ પુણ્યની અનુકૂળતાની મીઠાશમાં નિગોદના ભાવ એને પડ્યા છે, એ મીઠાશના ગર્ભમાં નિગોદના ભાવ પડ્યા છે એમ કરીને શ્રી ગુરુ ચેતાવે છે કે ચેતતો અનુકૂળતાની વાલકથી ને મીઠાશથી તો ચેતી જાય. તો બહુ અનુભવની વાણી છે, અનુભવમાંથી નીકળેલી વાણી છે અને નિષ્કારણ કરુણા છે, કાંઈ લેવા દેવા નથી, ફક્ત દુઃખી જીવોનું દુઃખ મટે એટલો વિકલ્પ આવી ગયો છે. એ તો સુધારતા સુધારતા બીજાને સુધારે છે. મોક્ષ માર્ગમાં ક્ષણે ક્ષણે અનન્ય પ્રેમે તે આગળ વધે છે અને એ જ માર્ગને આંગળી ચિંતા જાય છે. એક જ નીતિ હોય, બે નીતિ કોઈ દિવસ હોય શકે, એક માર્ગ હોય, એક નીતિ હોય, એક ફળ હોય, એક જ પ્રકાર હોય, બીજું કાંઈ હોય શકે. જેને કેવળ જ્ઞાતા પણ નથી ગોઠતું, એકલો જ્ઞાતા દ્રષ્ટા છું એવું જેને ગોઠતું નથી, એ ચૈતન્ય દ્રવ્યની અતિહીનતા કરે છે, નીણો થઈ જશે, એકદમ જ્ઞાનથી અને સુખથી નીણો થઈ જશે. પૂર્વે જે કહેતો હતો કે આત્મા આત્મા શું કરો છો, બસ અમે તો કાંઈ કરીએ તો પુણ્યના સાધન પામીએ અને સુખી થઈએ, એવી રીતે આત્માની વાત અને સર્વજ્ઞાના ન્યાયની ચર્ચા થતી હોય તેનો તથા આત્માનો જ્ઞાતા દ્રષ્ટા અક્રિય અબંધ સ્વભાવ છે, લીધો છે અક્રિય છે, આમાં લીધો છે અક્રિય અબંધ સ્વભાવ છે તેનો અનાદર કર્યો છે. આ તો લીધું છે, ધ્યાન નહીં ગયું હોય જે અક્રિય શબ્દ વાપરે છે, નિષ્ક્રિય અક્રિય શબ્દ તો વાપરે છે, એ ઉપર કયા પ્રમાણેની અવસ્થા પામે છે. પુણ્ય વિના ધર્મ નથી એમ પરભાવને પોતાનો જે માને છે તથા જેને નિમિત્ત વિના ભાવ વિના શરીર વિના અને શરીરની સગવડતા વિના ગોઠતું નથી, શરીરની અનુકૂળતા વિના જેને ગોઠતું નથી તેને નિગોદમાં જવું જ પડશે, નિગોદમાં ગયા વિના એને કોઈ રોકી શકશે નહીં. જેને દેવના ભાવ પુણ્યના ભાવ સારા લાગતા હોય તેને નિગોદનો ભાવ ખરેખર સારો લાગે છે. જો આ દુનિયા ક્યાં દોડે છે, દુનિયાના જીવો જે પુણ્યના ફળ હતું દોડે છે, એ ક્યાં દોડે છે, નિગોદમાં જવા માટે ભેટ બાંધીને દોડે છે, ભેટ બાંધીને દોડે એટલે કમર કસીને દોડે, ફટ જવું છે એમ કે. તીવ્ર સુભાવ છે, પણ લેવા છે પુણ્યના ફળ. પુણ્યના ફળની મીઠાશ છે એટલે પછી ક્યાંક ક્યાંક પુણ્ય કરે છે ને, તો શું કરે છે? તમે ઘણા પાપ કરીએ છીએ, આપણે પણ કરો, એના ફળમાં કાંઈક આપણને મળશે એવી લાલચ હોય છે કે નહીં? જેમ છે તેમ ન્યાયથી કહ્યું છે, જેને ભવનો ભય નથી, ભાવના અભાવરૂપ ભાવ અબંધ તત્વ જેને જાણ્યું નથી, તેને નરક નિગોદને અનંત કસાયની કસાયની ભવની ઈચ્છા છે. એ અનંતો કસાયની એવી ઈચ્છા છે, પ્રચુર કસાય તનમ. માટે જ્ઞાની નિષ્કારણ કરુણાથી કહી ગયા છે કે ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. કોણ કહી ગયા છે? જ્ઞાની કહી ગયા છે. સાધારણ માણસે આ વાત નથી કરી, જ્ઞાની પુરુષે આ વાત કરી છે. એકાવન વર્ષ પહેલાની વાત છે, આગળ તો ઘણી વાતો આવી છે. શ્રીમદની ગંભીરતા ઘણી છે, એના વચનો ગંભીર છે, સાધારણ નહીં સમજી શકે. ઘણી વાત બહુ મહી વાત છે. માતાજીનો તો રોજ નો હતો, બીજી બેનશ્રીનો રોજ નો નિયમ હતો, રાત્રે સુખી વખતે સુખ ધામ પદ ગાય, એ પદનું સ્મરણ કરે. પોતે તે અંતિમ જ એ પદ બનાવ્યું છે. ચૈત્ર પાંચમે એમને દેશ મળ્યો છે અને ચૈત્ર સુદ અગિયારસે કે ચૌદસે આ પદ બનાવ્યું છે. એટલી એટલી અશક્તિ, એટલી માંદગી અને દેહ છોડવાના દિવસોમાં તે એમને આત્માને ગાયો છે, કવિતાઓ રચીને આત્માને ગાયો છે. નહીતર તો માણસ શરીરના રોગમાં ઘેરાઈ જાય છેલ્લે છેલ્લે. પણ એક જ લક્ષ્ય, શરીર ઉપર લક્ષ્ય, એક લક્ષ્ય આત્માને આરાધ્યો. ત્યારે તો સુખધામને પરમ મળી. એમણે તો છેલ્લે સુખધામને સ્મરણમાં લીધું, પણ એ પદ બીજા જ્ઞાનીઓ પણ સ્મરણમાં લીધે છે છેલ્લે છેલ્લે. આ પરિસ્થિતિ કેટલો ભાવ કર્યો છે જેને, એ ભાવ વંચાય એને એની કિંમત છે. ભાવ એનો વાંચવામાં આવે ત્યારે ખબર પડે. પાપના ભાવનું ફળ નારકી નરક, કસાય તીવ્ર કસાયથી નરકમાં જાય અને તીવ્ર મિથ્યાત્વથી નિગોદમાં જાય. પછી ભલે પુણ્ય કરે તો હોય, કારણ કે પુણ્ય ટકવાના નથી એના. પુણ્યના પુણ્યની એની અભિલાષા છે, એ નિગોદમાં લઈ જાય છે. પુણ્ય ભાવમાં તો શું છે કે દેવ ભાવ થાય કે મનુષ્ય ભાવ થાય, ક્યાંક અનુકૂળતા થાય, પણ એ કંઈ ટકે નહીં. એ પુણ્યના ઉદયમાં સુખ બુદ્ધિએ તીવ્ર રસે કરીને પાપ કર્યા વિના રહીએ ને ભોગવવાટાને, એટલે પછી નવું પુણ્ય બંધાશે ને. પુણ્ય એને જોઈ છે, પણ પછી તો પુણ્ય ભાવે નહીં કરી શકે, પછી તો તીવ્ર કસાયમાં જાયેલો જવાનો છે. આ અનિવાર્ય પરિસ્થિતિ છે. હા છે ઠીક છે. આ બધા પશ્ચિમના દેશોમાં બધા આપણા કરતા ધનાઢ્ય દેશો છે, ખાણી પીણી રહેણી કરણી તિર્યંચો જેવી છે. ખાણી પીણી રહેણી કરણી બધી જિંદગી તિર્યંચો જેવી છે, જોઈ તો ખબર પડે. નેહરુબેન એરપોર્ટ ઉપર રાત્રે 12 વાગે હતો, તો કુદરતી તે દિવસે કાંઈક બધા યુરોપિયન કન્ટ્રીઝના 5-7 10 તેનો હારે હશે, તો બધા કાઉન્ટર ઉપર એટલી ભીડ હતી. એ બધા ત્યાં તો ફોરેનર્સ બહુ આવે, ફરવાનો ટુરિસ્ટ સિટી છે ને. એ બૈરાઓ ચીરૂટ પીતા હોય, જેની વાસ આપણને પુરુષને લેવી મુશ્કેલ પડે, આપણને અહીંયાથી એમ થાય 10-15 ફૂટ આઘા રહીએ, એવી ગંધાથી ચીરૂટ હોય બૈરાઓ પીતા હોય. શું બતાવે છે? એવી તિર્યમ જેવી જિંદગી હોય કે પાંચે ઇન્દ્રિય ના વિષય ઉપર આમ જેને તૂટી પડતા એને વૃત્તિ માણસ જોઈને દેખાય અડે એવા પ્રકાર છે. બધા કુંડના ફળમાં ગયા છે, પૈસા છે, અનુકૂળતા છે, તીવ્ર પાપ બાંધે જાય. પછી તો શું છે કે પુણ્યભાવ થવાની અવસર નથી રહેતો. પછી જ્યાં મન ગુમાવે છે ત્યાં તો વિચાર શક્તિ રહેતી નથી, અધોગતિના પરિણામ થાય છે. આપણે એમ કહીને કબૂતર ભોળું છે, ચકલી નિર્દોષ છે, કેવા મને કાંઈક બહુ કસાયના ભાવ થાય પણ એને ખાવું હોય તો એને એલ પકડે, એલ આવી જતી હોય કે નાનું જીવડાલ ફટનાર ન પકડે, પેટ ભરવા એને પાપ કર્યા વગર પરિણામ ચાલે ને. એ તો ગતિ માની જાય છે. અહીંયા ચૂક્યો, મનુષ્ય ભવ ચૂક્યો, પછી જે સૂર્ય આથમી ગયો અને અંધારું થયું, પછી અંધારામાં કાંઈ પૂજે એવું નથી. અહીંયા જે અજવાળું છે ત્યાં કાંઈ પૂજે તો પૂજે, પછી અંધારામાં કાંઈ પૂજે એવું નથી. જેટલો હુંચકો પાડી લેવો એટલો પાડી લઈએ, બાકી પછી ઘોર અંધારું છે. પુરુષ ભોગ મળ્યો તો રડવા માર્યો અને ભોગવવા માર્યો, કમાવા માર્યો અને ભોગવવા માર્યો, જાય પછી પત્તો ન લાગે ત્યાં મનટોળિયાનું તણખલું ક્યાં જઈને પડે ભગવાન જાણે, એ પરિસ્થિતિ. કે છે એને નિબોધમાં જાવું જ પડશે. જેને દેવના ભાવ પુણ્યના ભાવ સારા લાગતા હોય તેને ખરેખર તો નિગોદનો ભાવ સારો લાગે છે એમ કે છે. જેમ છે તેમ ન્યાયથી કહ્યું છે, જેને ભવનો ભય નથી, ભવના અભાવરૂપ અબંધ તત્વને જેને જાણ્યું નથી, તેને નરક નિગોદ અને અનંત કષાયના ભાવની ઈચ્છા છે. માટે જ્ઞાની નિષ્કારણ કરુણાથી કહી ગયા છે. આ શ્રીમદજીએ નિષ્કારણ કરુણાથી કહ્યું છે એમ કે છે, એમને કાંઈ લેવા દેવા નથી. હવે છેદ પ્રાણી દયા ત્યાં આત્મા ચૈતન્ય ભગવાન અવિનાશી નિરોગી તત્વ છે. તેની વર્તમાન અવસ્થામાં ભવનો ભાવ, પુણ્યનો ભાવ, દેહની સ્થિતિ એ ગુમડા છે, એ બધા પીડા આપનારા ગુમડા છે. આત્માને પાંચ પરુની ઉપાધિ છે, પાંચ જાતની રસી થઈ છે એમ કે છે. પરુ એટલે રસી, પાક પર્વની ઉપાધિ છે. આમાં પાંચ પાંચ સોપાનો છે તો પાક પર્વની ઉપાધિ એ લાગુ પડે છે. મારે ભવ ન જોઈએ એવા ભવવાળા જીવ, ભવ રોગ મટાડનાર વૈ શ્રી ગુરુને ગોતે છે. જેને ભવ ન જોતો હોય એને ભવ મટાડનાર એવા વૈ શ્રી ગુરુને શોધે છે, ગોતે છે. તે સુગુરુ છે, તે સુગુરુ ચૈતન્યની નિર્મળ દશા કેવી છે તેને તે બતાવે છે. કદાચ પ્રત્યક્ષ સદગુરુ ન મળે તો, લ્યો આ આવ્યો ઉત્તર, કદાચ પ્રત્યક્ષ સદગુરુ ન મળે તો અંદરથી પૂર્વ સંસ્કાર અને પુરુષાર્થ જાગશે અને સત્પુરુષને મેળવવાની તેને ઝંખના રહે છે. કા સંસ્કાર જાગશે અને નહીતર ન જાગે ત્યાં સુધી એને સત્પુરુષ મેળવવાની ઝંખના મટે નહીં. જબલગ નારાયણ નભ પાવે તબલગ નયનો મેં નીંદ નહીં આવે, એવી દશા થાય છે. આ તો અન્ય મતિમાં આવ્યું છે. એ લોકો વિરહમાં જુરે છે, ખાય નહીં, પીએ નહીં, ઊંઘે નહીં, મળદાની જેમ પડ્યા છે દિવસોને મહિનાઓ બધું એવા એમનામાં થયા છે. સાચું તત્વ નથી મળ્યું તો અંધશ્રદ્ધામાં એવા થયા છે. આ તો દેખતી વાત છે બધી દીવા જેવી. એવી દશા થાય છે કે જ્યાં સુધી પૂર્ણ દશા ત્યાં સુધીનો પુરુષાર્થ તે પૂરો પાડે છે. માત્ર પૂર્ણ સ્વરૂપને પામવાની ઝંખના હોવી, બસ આ સ્થિતિ મુમુક્ષુમાં હોવી જોઈએ. પૂર્ણ પદની ઝંખના એને હોય તો અંદરથી પુરુષાર્થ પૂરો પાડે એવું તત્વ છે. એવા લાયક જીવને શ્રી સદગુરુનો યોગ્ય યોગ અવશ્ય મળે છે, ન મળે એવું કોઈ દી બને નહીં. આ સુગાનીજીને 600 માઇલ દૂરથી મળ્યા શ્રી ગુરુ, એમની ઝંખના હતી એટલે જ્યાં સતનો જ આદર છે ત્યાં મોક્ષના સ્વપ્ન આવે. સતનો આદર છે ત્યાં મોક્ષના સ્વપ્ન આવે, કે આત્માના અસંખ્ય પ્રદેશ કર્મમળ રહિત નિર્મળ થઈ ગયા અને મોક્ષ થઈ ગયો મારો, મને ભવ નથી એવા સ્વપ્ન આવે, કે હું તો નિર્મળ નિર્મળ શુદ્ધ ચૈતન્ય ભેટ થઈ ગયો એવા સ્વપ્ન આવે. પુણ્યની ઈચ્છા તો ચૈતન્યના જ્ઞાનમાં વિકાર થઈ સંસારના ખરાબ સ્વપ્ન આવે છે, તેનો પાક થઈને ભવરૂપી સોજાને ગુમડા થાય છે, બધા પુણ્યના હોજા જડશે, બીજું કાંઈ નથી. ત્યાં પોતાની અનંત સાધના થાય છે, એ કડક નથી લાગતું. પોતાની અસંત સાધના થાય એ થોડું કડક છે. પોતાનો અનંતો અનાદર સ્વનો ઘાત થાય છે, પુણ્યાદિ ભોગની મીઠાશ અજ્ઞાન ભાવે ટળે નહીં, અજ્ઞાન ભાવથી એ મીઠાશ આવે છે. બાકી ત્યાં તો ઝેર છે, મીઠાશ કાંઈ છે નહીં. આત્મા જેવો છે તેવો યથાર્થપણે જાણે ભાવનો અભાવ થાય. ચૈતન્ય ઉપર ઝીણવટથી વિચાર કરે કે ભાવનો અભાવ છે કે નહીં, મધ્યસ્થપણે વિચારવું પડશે, જેમ છે તેમ સમજવું પડશે. ભવે ખેદ એટલે પરભાવની નાસ્તિક, પ્રાણી દયા એટલે સ્વભાવની અસ્થિ. જુઓ અસ્થિ નાસ્તિક આદિ, ભવે ખેદ એટલે પરભાવની નાસ્તિક અને પ્રાણી દયા એટલે સ્વરૂપની રક્ષા. ભવે ખેદ પ્રાણી દયા, તેમાં પ્રાણી દયા એટલે જગત પ્રત્યે નૈર્વેર બુદ્ધિ, અદ્રોહ બુદ્ધિ એટલે વેર બુદ્ધિનો ત્યાગ. કદી લાખ માણસનો ગુનો કર્યો હોય, ભૂલ થઈ ગઈ હોય, તેવો ક્રોધ કરનારો પોતે હતો પણ પોતે સબળો થઈ ગયો. અપરાધ કરવામાં આ જીવે બાકી નથી રાખી, અનંતવાર નિગુદમાં ગયો છે. થોડો થયો ત્યાં પોતાના બધા દોષ ટળી ગયા સમજવા. હવે તેને લેણ દેણ ચૂકવવાના ભાવ નહીં કરવા પડે, કોઈને આરે લેણ દેણ ચૂકવવી પડશે નહીં. સબળો થયો ત્યાં બધું ખંખેરી નહીં, પોતે અકર્તા નિર્મળ અભિપ્રાયમાં સ્થિત થયો અને વેર બુદ્ધિનો જ્ઞાનથી છેદ કર્યો, એ રીતે પોતે જ પલટાયો, તેને જગતના વેર વિરોધ ટળી ગયા. જ્યાં પોતે ફરી ગયો ત્યાં એને જગતના વેર વિરોધ ટળી ગયા. પણ જેના અંતરમાં લેશ માત્ર દંશ રહે છે તો તેને સવળાય નથી. આ શલ્ય છે, દંશ રહે છે એ શલ્ય રહે છે, એ વ્યક્તિગત એને વૈરવૃત્તિ સમતી નથી, ત્યાં સવળાય નથી. બીજાને સમજાવું, બીજાને રાજી કરું તો મારો દોષ ટળે એમ માનવું તે સાચું. સાચી સમજણથી પોતાની વેર રહિત દશા પ્રગટ કરવી તે મુમુક્ષુનું લક્ષણ છે. એવા ભાવે, એવા ભાવ જે પ્રગટ કરે તેનામાં આત્માર્થનો નિવાસ છે એમ કહી, એવા ભાવવાળાને આત્માર્થનો નિવાસ કયો છે એ માર્ગને સાધશે ને એ માર્ગને પામશે. દશા નહીં એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં મટે ને અંતર. જ્યાં સુધી યોગ્યતા ન આવે ત્યાં સુધી જેમ રોગ મટે નહીં અને ચેન પડે નહીં એવી સ્થિતિ આત્માર્થની થાય છે. હવેની કથામાં
છે.